અયોધ્યાની પ્રજા શ્રી રામ દર્શન માટે આતુર હતી. આતુરતા એટલી તો તીવ્ર હતી કે સૌને એમ થતું હતું કે આજની રાત ક્યારે પૂરી થાય અને ક્યારે રામજીનો રાજ્ય અભિષેક થાય. શ્રી સીતા રામજી આવતીકાલે હાથી ઉપર બિરાજશે અને અમે દર્શન કરીશું. લોકોને કોઈને રાત્રે નિંદ્રા આવતી ન હતી. અયોધ્યાની સ્ત્રીઓ શ્રી સીતારામજીનું નામ લઈ મંગળ ગીત ગાતી હતી. અયોધ્યાની પ્રજા ખૂબ આનંદમાં હતી. પ્રાતઃકાળ થયો. રાજમહેલના આંગણામાં લોકોની બહુ ભીડ થઈ. લોકો સ્નાન કરી સુંદર વસ્ત્રો આભૂષણો ધારણ કરીને આવ્યા હતા. સૌ ખૂબ ઉત્સાહ આનંદમાં હતા કે આજે રામજીનો રાજ્ય અભિષેક થવાનો છે. રોજ તો મહારાજા દશરથ પ્રાતઃકાળે 4 વાગે ઉઠતા હતા. મહારાજનો એ નિયમ હતો કે બ્રહ્મ મુહૂર્તે કોઈ દિવસ પથારીમાં આરોટે નહીં. સવારે 4 વાગ્યા પછી બ્રહ્મ મુહૂર્તનો આરંભ થાય છે. બ્રહ્મ મુહૂર્તની નિંદ્રા પુણ્યનો વિનાશ કરનારી છે. કેટલાક તો એવું સમજે છે કે સવારની નિંદ્રા બહુ સારી હોય છે. સવારે 4 વાગ્યા પછી પથારીમાં જેને બહુ મજા આવે છે તેને ઉપર ગયા પછી બહુ સજા થાય છે. રાત્રિના 4 પ્રહર હોય છે. રાત્રિના 1લા પ્રહરમાં સૌ જાગે છે. 2જા પ્રહરમાં ભોગી જાગે છે. 3જા પ્રહરમાં રોગી જાગે છે અને 4થા પ્રહરમાં યોગી જાગે છે. ભક્તિમાં ખરો આનંદ સવારે 4 થી 5:30 સુધી આવે છે. આ બ્રહ્મ મુહૂર્ત છે. બહુ પવિત્ર સમય છે. 4 થી 5:30 એટલે બપોરનો નહીં હો, સવારના. સવારે 4 વાગ્યા પછી નિંદ્રા નથી હોતી, તંદ્રા હોય છે. જેને ભક્તિનો થોડો પણ રંગ લાગ્યો હશે તે સવારના 4 વાગ્યા પછી પથારીમાં રહેશે નહીં. પ્રાતઃકાળમાં સવારે 4 વાગે ઉઠીને માનસી સેવા કરો, ધ્યાન કરો, જપ કરો, ઈશ્વર સાથે એક બનો. 12 વર્ષ સુધી નિયમપૂર્વક આ પ્રમાણે કરશો તો અનુભવ થશે. પ્રાતઃકાળમાં જપ ધ્યાન પ્રાર્થના કર્યા હશે તો આખો દિવસ પરમાત્મા તમને પાપ કરતા અટકાવશે. પ્રાતઃકાળે પરમાત્માની ભક્તિમાં હૃદય થોડું પીગરે તો આખો દિવસ આનંદમાં જાય છે. મહારાજા દશરથ ચક્રવર્તી સાર્વભૌમ રાજા હતા, પણ એમનો નિયમ હતો કે સવારે 4 વાગે ઉઠવાનો. રોજ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા, પણ આજે દશરથ મહારાજ કેમ જાગતા ન હતા? સૌ વિચારમાં પડ્યા. ભાટજન બંદીજન મહારાજના વખાણ કરતા હતા, મહારાજાને બિરદાવતા મંગલ ગીત ગાતા હતા. તે શબ્દો દશરથ મહારાજના કાન ઉપર પડ્યા. દશરથ મહારાજા ગભરાયા કે હવે રાત પૂરી થઈ એમ લાગે છે, સૂર્યોદય થયો લાગે છે. હવે હજુ મારે શું દુઃખ જોવાનું છે તેની ખબર પડતી નથી. રામ હજુ ઘરમાં છે અને અત્યારે જ મારો પ્રાણ જતા રહે તો સારું. મંત્રીજી આવી પહોંચ્યા. તેમણે જોયું કે હજુ કંઈ મહારાજ જાગતા ન હતા. તેમને આશ્ચર્ય થયું, થોડા ગભરાયા પણ ખરા. ધીરજ રાખીને તેમણે અંદર પ્રવેશ કર્યો, પણ રાજમહેલ જાણે ખાવા દોડતો હોય તેમ સ્મશાન જેવો લાગતો હતો. કારું વસ્ત્ર પહેરીને કઈ કઈ બેઠી હતી. મહારાજા મૂર્છામાં હતા. મંત્રીજીએ રાણી કઈ કઈને વંદન કરી કહ્યું, મહારાજનું શરીર તો સારું છે ને? મહારાજને રાત્રે નિંદ્રા તો આવી હતી ને? મહારાણી કઈ કઈએ કહ્યું, હું કશું જાણતી નથી, આખી રાત મને પણ નિંદ્રા નથી આવી અને એમને પણ નથી આવી, આખી રાત એ રામ 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 રટતા રહ્યા છે। પરિહીન રાજહી નિંદ નિસી હેતુ જાન જગદીશુ, રામુ રામુ રટી ભોરુ કિય કહી ન મરમુ મહિષુ। તે એમનો દીકરો આવે અને બાપને પૂછે હું શું જાણું, જાઓ રામને ઝટ બોલાવી લાવો। મંત્રીજી સમજી ગયા કે આ કઈ કઈ એ કંઈ કપટ કર્યું લાગે છે। મંત્રીજી બહાર આવ્યા, બધા લોકો પૂછવા લાગ્યા કે મહારાજા દશરથ આજે કેમ જાગતા નથી, શું થયું છે? મંત્રીજીએ કહ્યું હમણાં જાગશે, શરીર થોડું સારું નથી। લોકો ગભરાયા, મંત્રીજી સીધા રામજી પાસે ગયા। મર્યાદા પુરુષોત્તમની પ્રત્યેક લીલામાં મર્યાદા હતી। મંત્રીજી આવ્યા ત્યારે શ્રી રામ ઉઠીને ઊભા થયા। રામજી મંત્રીજીને પિતા સમાન માન આપતા હતા। થોડો વિચાર કરો, રામજી તો રાજા હતા અને મંત્રીજી એમના સેવક હતા, છતાં રામજી મંત્રીજીને પિતા સમાન ગણતા હતા, મંત્રીજીનું સન્માન કરતા। રામજીએ પૂછ્યું આપને કેમ આવવું થયું? મંત્રીજીએ કહ્યું મહારાજા દશરથ તમને યાદ કરે છે। આ સાંભળતા જ શ્રી રામ દોડતા ગયા, મારા પિતા મને યાદ કરે છે, એ જ વાતનું ધ્યાન હતું। રામજીને ન તો વસ્ત્રનું ભાન રહ્યું, ન તો પગમાં જોડાનું। અયોધ્યાની પ્રજા નિહારવા લાગી કે આ શું છે, ઉઘાડા પગે રામજી દોડતા જાય છે। શ્રી રામચંદ્રજી અંદર પ્રવેશ્યા, પિતાજીને જોયા, સુખી અધર જરડ સબુ અંગો મમહુ દિન મની હિન હિન ભુજંગો। શ્રી રામને બહુ દુઃખ થયું, મારા પિતાજીની આ દશા। રામ પ્રપચ્છ કિમિદમ રાજ્ઞો દુઃખસ્ય કારણમ। શ્રી રામચંદ્રજીએ કઈ કઈ માને વંદન કર્યું અને પૂછ્યું માં મારા પિતાજીને શું થાય છે, એમને રાત્રે નિંદ્રા આવી હતી કે નહીં, આજે એ કેમ ઉદાસ દેખાય છે, એમને શી ચિંતા છે, શું દુઃખ છે, મને પિતાજીની ઈચ્છા આજ્ઞા જણાવો, પિતાની આજ્ઞાનું પાલન કરે એ જ પુત્ર સત્પુત્ર છે। સુનુ જનની સોઈ સુતુ બળભાગી, જો પીતું માતું બચન અનુરાગી, તનય માતું પીતું તોષ નિહારા, દુર્લભ જન્મી સકલ સંસારા। મારા પિતાને માટે હું પ્રાણ પણ આપીશ, આપ જરાય સંકોચ રાખશો નહીં, મને કહી દો। કૈકેયીએ કહ્યું રામ ત્વમેવ કારણમ હાત્રઃ, તારા પિતાના દુઃખનું કારણ તું છે। આ શબ્દ રઘુનાથજીના હૃદયમાં બાણ સમાન લાગ્યા। પિતાના દુઃખનું કારણ હું? અત્યંત દુઃખિત થઈને રામજીએ કહ્યું માં મેં એવો કયો અપરાધ કર્યો છે કે મારે લીધે મારા પિતાજીને દુઃખ થાય છે? કૈકેયીએ કહ્યું બેટા તારો એવો કોઈ અપરાધ નથી। રામજીએ કહ્યું ના ના માં, મારી કંઈ ભૂલ થઈ હશે અને તેથી પિતાજીને કહેતા સંકોચ થતો હશે। કૈકેયીએ કહ્યું ના બેટા, તે કાંઈ ભૂલ કરી નથી, વાત એમ છે કે એમણે મને બે વરદાન આપ્યા હતા, આજે મને તે માંગી લેવાની ઈચ્છા થઈ અને તેથી માંગી લીધા છે। મેં એ વરદાનમાં ભરતને માટે ગાદી માંગી છે અને બીજું વરદાન મેં એવું માંગ્યું છે કે સૂર્યોદય થાય, કે 14 વર્ષ માટે રામ વનમાં જાય, તારું રાજ્ય અભિષેક કરીશ એવું કહ્યું હતું, તે હવે તને વનવાસ આપતા એમને સંકોચ થાય છે, એ બહુ શરમાય છે, પણ બેટા તારા પિતાનું કલ્યાણ થાય એવું તારે કરવું જોઈએ. વૃદ્ધા અવસ્થામાં તેમના માથે અપકીર્તિનું, અસત્ય બોલવાનું કલંક ન લાગે તે તારે જોવું જોઈએ. સપ્ત સપ્ત ચ વર્ષાણી દંડકારણ્ય આશ્રિત અભિષેક મિદમ ત્યક્ત્વા જટાચિર ધરો ભવ. આ અભિષેક છોડીને તપસ્વી બનો. શ્રી રામચંદ્રજી કઈ કઈને વંદન કરીને કહ્યું, માં મને તો એવું લાગે છે કે ભરત કરતા પણ તમારો મારા ઉપર વિશેષ પ્રેમ છે. મારા પરના આ સવિશેષ પ્રેમને લીધે તમે આવું વરદાન માંગ્યું. અંબ તવ મહી પક્ષપાત. માં તમે મારો પક્ષપાત કરો છો, મને ઋષિ મુનિઓનો સત્સંગ થાય અને એ રીતે મારું કલ્યાણ થાય તે માટે તમે મને વનમાં મોકલો છો. માં મારો નાનો ભાઈ ભરત રાજા થાય છે તે સાંભળીને મને બહુ આનંદ થયો છે. માં હવે હું જલ્દી વનમાં જઈશ, પણ અંબ એક દુખું મોહી વિશેષી નિપટ બિકલ નર નાયકો દેખી થોરી હિ બાત પીપહી દુઃખ ભારી હોતી પ્રતીતી ન મોહી મહતારી. માં મને દુઃખ તો એ થાય છે કે આ એક નાનકડી સાધારણ વાત છે અને પિતાજીને આટલું બધું દુઃખ કેમ થાય છે? આવી નાની વાત માટે પિતાજી આટલા બધા વ્યાકુળ થાય? તેથી માં મને એમ લાગે છે કે મારા હાથે કોઈ મોટો અપરાધ થઈ ગયો છે અને તેને લીધે જ પિતાજી મને કંઈ કહેતા નથી, મારી સાથે વાત કરતા નથી. કંઈકે કહું, ના ના બેટા, તારા હાથે કોઈ અપરાધ થયો નથી. તુમ અપરાધ જાગુ નહીં તાતા. કંઈકે એવું બોલે છે કે રામ નિરઅપરાધ છે, રામ નિર્દોષ છે. શ્રી રામચંદ્રજીએ દશરથ મહારાજને વંદન કર્યું. મંત્રીજીએ દશરથ રાજાને બેઠા કર્યા અને કહ્યું, તમારો રામ વંદન કરે છે. રાજાજીએ બે હાથ લંબાવી શ્રી રામને ઉઠાવીને છાતી સાથે ચાંપ્યા. તે બીજું કાંઈ બોલી શક્યા નહીં, માત્ર રામ 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 બોલતા હતા. શ્રી રામચંદ્રજીએ કહ્યું, પિતાજી આપ તો બધું જાણો સમજો છો, હું આપને શું સમજાવું? આપ તો ધર્મ ધુરંધર છો, વિપત્તિના સમયે મહાપુરુષો પ્રાણનો પણ ભોગ આપીને ધર્મનું પાલન કરે છે. પિતાજી 14 વર્ષ પછી આપનો રામ પાછો આવશે, આપના આશીર્વાદથી વનમાં પણ મારું કલ્યાણ થશે. હું હવે મારી માને વંદન કરીને જલ્દી વનમાં જઈશ, આપ ધીરજ ધરો. દશરથ મહારાજ એક અક્ષર પણ બોલી શક્યા નહીં. એમના હૃદયમાં દાવાનળ સળગી રહ્યો હતો. એમના હૃદયમાં એક જ લાલસા હતી કે એમના પ્રાણ સ્વરૂપ શ્રી રામ ગમે તેમ કરીને રોકાઈ જાય, વનમાં ન જાય. રામ વિના હવે સુખ ક્યાં? રામ વિના પ્રાણ સીરી પેટકશે. રઘુનાથ પિયારે આજુ રહું ચારી જામ બિસ્રામ હમારે છિન છિન મીઠે બચન કહો વૃથા હોઉ બર બચન હમારો કઈ કઈ જીવ કલેશ સહો આતુર હૈ અબ છાંડી અવધપુર પ્રાણ જીવન કિચ ચલન કહાય બિછુરત પ્રાણ પ્યાન કરેંગે રહો આજુ પુનિ પંથ ગહો અબ સૂરજ દિન દર્શન દુર્લભ કલિત કમલ કરકંઠ ગહો. દશરથ મહારાજનું હૈયું આક્રંદ કરતું હતું, જાણે કહી રહ્યું હતું, હે પ્યારે રઘુનાથ મારી પાસે તું અહીં રહી જા, ભલે મારું વચન ખોટું થાય, ભલે કઈ કઈને કલેશ થાય, અયોધ્યા જલ્દીથી છોડી જવાની આતુરતા છે, તે ક્યાં જશો? તમારો વિયોગ થતાં જ મારા પ્રાણ ચાલ્યા જશે, આજનો દિવસ તો રહી જાઓ, પછી જવા જેવું હોય ત્યાં જજો, હવે પછી તમારા દર્શન થવાના નથી, અત્યારે તો તમારા કોમર હાથ મારા ઘરે લગાવો। દશરથ મહારાજના હૃદયમાં આવા અનેક ભાવ ઉઠતા હતા, ઉઠી ઉઠીને હૈયામાં જ સમાઈ જતા હતા, તે એક અક્ષર પણ બોલી શકતા ન હતા। રામ 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 એટલા જ શબ્દો મુખમાંથી નીકળતા હતા, આંખમાંથી આંસુ ચાલ્યા જતા હતા। પિતાજીને વંદન કરીને શ્રી રામ કૌશલ્યામાં પાસે ગયા, માને વંદન કર્યું। માને હજુ કાંઈ ખબર ન હતી, શ્રી રામને આવેલા જોઈને એ બહુ રાજી થયા। કૌશલ્યાજીને તો એમ હતું કે આજે એનો રાજ્ય અભિષેક છે, તે આશીર્વાદ લેવા આવ્યો છે, મારો રામ આવ્યો તે બહુ સારું થયું, હવે હું એને હાથી ઉપર બેસાડીને મોટો વરઘોડો કાઢીશ, પણ મારો રામ બહુ શરમાળ છે, એને ભૂખ લાગશે પણ બોલશે નહીં। તે કૌશલ્યાજીએ રામજીને કહ્યું, બેટા તું આવ્યો તે બહુ સારું થયું, આજે દરબારમાં બહુ સમય લાગશે, તું થોડુંક આરોગી લે। શ્રી રામચંદ્રજીએ કહ્યું, માં મને પિતાજીએ વનનું રાજ્ય આપ્યું છે, હવે હું તો વનમાં જાઉં છું। કૌશલ્યાજી બહુ વ્યાકુળ થયા। રામાયણના આ પ્રસંગની કથા કરતા હૃદયમાં બહુ વેદના થાય છે, એમ થાય છે કે આ પ્રસંગ જલ્દી પૂરો થાય તો સારું। કૌશલ્યાજીને અપાર દુઃખ થયું। બિહ્વલ તન મન ચકિત ભય સો ય પ્રત્યચ સુપનાય, માના તન મન વિહ્વર થઈ ગયા। કૌશલ્યાજીને ગળીભર તો એમ થઈ ગયું કે આ સત્ય છે કે સ્વપ્ન છે, પણ એ શ્રી રામના મા હતા, ધીરજ રાખીને બોલ્યા, બેટા અયોધ્યામાં હવે કોઈનું પુણ્ય રહ્યું જ નથી, રાજાનો તો તમારા ઉપર બહુ પ્રેમ હતો અને એકદમ તમને વનવાસ કેમ આપ્યો? ત્યારે મંત્રીજીના પુત્રે માતાજીને બધી કથા સંભળાવી, સાંભળીને કૌશલ્યાજી સ્તબ્ધ થઈ ગયા, પછી ધીરે ધીરે બોલ્યા, બેટા મારા કરતાં તમારી અપરમાં કઈ કઈનો તમારા ઉપર 10 ગણો અધિકાર છે, તમે વનમાં જાઓ તેનું મને બહુ દુઃખ નથી, પણ મને એમ થાય છે કે તમારા વિયોગમાં આ અયોધ્યાની પ્રજા અને તમારા પિતાજીનું શું થશે? તમારો વિયોગ તમારા પિતાથી સહન થશે નહીં, હું વધારે આગ્રહ કરતી નથી, મારી તો એક જ ભાવના છે કે અમારે જીવતે જીવત તમે વનમાંથી પાછા આવો, વનદેવો અને વનદેવીઓ તમારું રક્ષણ કરશે। બેટા મને એક જ ઈચ્છા છે કે હું તમારી સાથે આવું, પણ મારો ધર્મ તો એક જ છે, મારા પતિદેવની સેવા, એમની સેવા છોડીને હું તમારી સાથે વનમાં આવી શકતી નથી। પતિવ્રતા સ્ત્રીને પુત્ર કરતાં પણ પતિમાં 100 ગણો પ્રેમ હોય। શ્રી સીતાજીને ખબર પડી, શ્રી સીતાજી ત્યાં આવ્યા, શ્રી સીતાજીને જોતાં કૌશલ્યાજીની આંખ ભીની થઈ। શ્રી સીતાજીને કૌશલ્યાજીએ પાસે બેસાડ્યા, કૌશલ્યાજીની એવી ઈચ્છા હતી કે શ્રી સીતાજી ઘરમાં રહેશે તો મને આધાર થશે, મારો દીકરો ભલે વનમાં દુઃખ સહન કરે, પણ પારકી કન્યા જે આ ઘરમાં આવી છે તે દુઃખી ન થાય, માનું હૃદય કેવું વિશાળ છે। કૌશલ્યાજીએ શ્રી રામને કહ્યું, બેટા મારી તો એવી ઈચ્છા છે કે શ્રી સીતાજી ઘરમાં રહે, શ્રી સીતાજી ઘરમાં રહેશે તો મને આધાર થશે, મેં બહુ આશા રાખીને આ વેલી મોટી કરી છે, મને આશા હતી કે હવે ફળ આપશે. સીતાજી અંગૂઠાથી ધરતી ખોતરે છે એ ચિંતા મુદ્રા છે. સ્ત્રી અતિ ચિંતામાં હોય ત્યારે અંગૂઠાથી ધરતી ખોતરે છે. શ્રી રામચંદ્રજીએ શ્રી સીતાજીને કહ્યું, માતા પિતાની સેવા કરવા માટે હું તને ઘરે રાખું છું, દિવસ જાતા નહીં લાગી બારા સુંદરી શીખવનું સુનહું અમારા. 14 વર્ષનો વનવાસ છે, દિવસ જતા વાર નહીં લાગે, જલ્દી વનવાસ પૂરો કરીને હું પાછો આવીશ. વનમાં અતિશય દુઃખ છે, વનમાં દુઃખ તારાથી સહન થશે નહીં, તું દુરાગ્રહ રાખીશ નહીં. સીતાજીએ બે હાથ જોડ્યાને કહ્યું, અહમગ્રે ગામિષ્યામી વનમ પર પશ્ચાત્મેષ્યસી. શ્રી સીતાજી તો રામજી પહેલાં જ વનમાં જવા તૈયાર થયા. કહેવા લાગ્યા, મારા પતિ વિના સ્વર્ગ પણ મને નરક સમાન છે, જ્યાં તમે ત્યાં હું. વનમાં દુઃખ સહન કરો અને હું રાજમહેલમાં સુખ ભોગવું એ મારો ધર્મ નથી. પતિ વિયોગમાં ભોગ એ રોગ સમાન છે. મારો તમને જરાય ત્રાસ થશે નહીં, હું તમારી સેવા કરીશ. શ્રી રામ સેવા એ જ મારું જીવન છે. મારો ત્યાગ ન કરો, તમારી સાથે જ હું તો આવીશ. પ્રશ્ન એટલો જ છે કે મારા શરીર પ્રાણ બંને તમારી સાથે આવશે કે એકલા પ્રાણ જ આવશે. સાથે જવા કોણ ભાગ્યશાળી થશે. ચલન ચહત બન જીવન નાથુ, કે હી સુકૃતિ સન હોઈ સાથુ, કિમ તનું પ્રાણ કી કેવલ પ્રાણા, વિધિ કર્તબ કછુ જાય ન જાના. 14 વર્ષ પછી તમે વનમાંથી આવો ત્યારે આ સીતા જીવતી હશે એવી તમને ખાતરી હોય તો ભલે મને ઘરમાં રાખો. સ્વયંવરમાં હાથ પકડતા મંગર વર્ત્યાચારી, જીવનભર પારીશ ને તારીશ અગ્નિ શાખ તમારી. યાદ કરો એ કોલને આજે રઘુકુલ રીતે વિચારી, સીતારામને રે સીતારામને રે. વિનવે નયણે આંસુ ઢારી, નયણે આંસુ ઢારી, હૈયે દુઃખ ભર્યા છે ભારી. પુષ્કર વાતો કરી, સીતાજી પ્રાણ છોડશે એવી ખાતરી શ્રી રામચંદ્રજીને થઈ. શ્રી રામે શ્રી સીતાજીને વનમાં સાથે જવાની આજ્ઞા કરી. શ્રી સીતાજીએ કૌશલ્યા માને કહ્યું, માં હું તમારી સેવા કરી શકતી નથી, મારા અપરાધને ક્ષમા કરો. કૌશલ્યા માએ સીતાજીને આશીર્વાદ આપ્યા. પછી રામજીને કહ્યું, માર્ગમાં કોઈ સાધુ સંત મળે, કોઈ વટે માર્ગું મળે તો તમારા કુશળ સમાચાર મોકલતા રહેજો. લક્ષ્મણજીને ખબર પડી, તે લક્ષ્મણજી દોડતા આવ્યા. લક્ષ્મણજીએ ક્રોધમાં કડવા શબ્દો કહ્યા, રાજા દશરથ સ્ત્રીને આધીન છે, જે સ્ત્રીને આધીન હોય તેવા વચનનો વિશ્વાસ રાખવો એ યોગ્ય નથી. મારા રામનો રાજ્યાભિષેક કરીશ, રામ રાજ્યાભિષેકમાં જે કોઈ વિઘ્ન કરશે તેને મારીશ. હું ધનુષ્ય બાણ લઈને ઊભો છું, ધનુષ્યાણી રહમ તત્ર નિહન્યામ વિઘ્નકારિણી. લક્ષ્મણજી ખૂબ આવેશમાં આવીને બોલ્યા. શ્રી રામચંદ્રજી લક્ષ્મણજીને સમજાવવા લાગ્યા કે લક્ષ્મણ, તું ક્રોધ કરીશ નહીં, આ જે કંઈ દેખાય છે તે બધું ખોટું છે. યદી દદમ દ્રશ્યતે સર્વમ રાજ્ય દેહાદિકમ ચ યતઃ, યદી સત્યમ ભવે તત્ર આયાસ સફલશ્ચ્યતે. સત્ય વસ્તુને માટે પ્રયત્ન કરવો તે યોગ્ય છે, આ બધું મિથ્યા છે, કોણ રાજા છે અને કોણ પ્રજા છે? લક્ષ્મણ, જીવ માત્ર કારના મુખમાં જાય છે, સંસારનું સગરું સુખ વીજળીના ચમકારા જેવું ક્ષણિક છે, યૌવન ક્ષણભંગુર છે, માનવ કારના મુખમાં જાય છે છતાં સંસારના વિષયોને છોડતો નથી, સર્પના મુખમાં રહેલો દેડકો જે 2-4 મિનિટ પછી સર્પનો કોર્યો થવાનો છે તે પણ માખ ખાવાનો પ્રયત્ન કરે છે, લક્ષ્મણ સંસારનું સુખ સાચું નથી, સત્યને માટે માનવ પ્રયત્ન કરે એ જ યોગ્ય છે, જે મિથ્યા છે તેને માટે પ્રયત્ન શો કરવો? રાજ્યનું સુખ તો તુચ્છ છે, રાજ્યનો હિસાબ શો? ક્ષણિક સુખ માટે પાપ કરવું એના જેવું બીજું અજ્ઞાન કયું? વનમાં ઋષિમુનિઓનો સત્સંગ થશે, વનમાં જવાથી મારી મા રાજી થશે અને મારા પિતાજીની આજ્ઞા પાળી શકાશે, આજે તો ધર્મનું પાલન કરવાનો સુંદર અવસર મને મળ્યો છે, માટે લક્ષ્મણ ક્રોધ કરીશ નહીં, ક્રોધ જેવો કોઈ શત્રુ નથી, ક્રોધથી પુણ્યનો નાશ થાય છે. શ્રી રામચંદ્રજીએ લક્ષ્મણજીને ઉપદેશ કર્યો, લક્ષ્મણજીએ રામજીના ચરણમાં વંદન કરીને કહ્યું, આપે મને બોધ આપ્યો, ભલે હું કાંઈ કરીશ નહીં પણ મારે હવે અયોધ્યામાં રહેવું નથી, જ્યાં રામ છે ત્યાં જ હું રહીશ, હું તમારી સાથે આવીશ, તમને એકલાને વનમાં નહીં જવા દઉં, મને આજ્ઞા આપો. રામજીએ કહ્યું, લક્ષ્મણ તારે અયોધ્યામાં રહીને સર્વનું રક્ષણ કરવાનું છે, માતા પિતાની સેવા કરવા માટે ઘેર રહેવાનું છે. લક્ષ્મણજીએ કહ્યું, માતા પિતા તમે છો, ગુરુ પિતુ માતુ ન જાનું કાહું, કહું સુભાવું નાથ પતિ આહું, જહમ લગી જગત સ્નેહ સગાઈ, પ્રીતિ પ્રતીતિ નિગમ નિજું ગાઈ, મોરે સભી એક તુમ સ્વામી, દિન બંધુ ઉર અંતરયામી, તમે મારો ત્યાગ કરશો તો હું કોને શરણે જઈશ, મારો ત્યાગ ન કરો. ત્યારે શ્રી રામચંદ્રજીએ કહ્યું, તારા માતા સુમિત્રાજીની આજ્ઞા હોય તો તમે જલ્દી આવજો. લક્ષ્મણજી સુમિત્રાજી પાસે દોડ્યા, સુમિત્રાજી ત્યારે સોનાની થાળીમાં આરતીની તૈયારી કરતા હતા. રામ રાજ્ય અભિષેક થયા પછી રામજીની આરતી ઉતારવાની હતી. લક્ષ્મણજીએ જ્યાં સંક્ષેપમાં બધી કથા સંભળાવી કે સુમિત્રાજીએ હાથમાંથી થાળી ફેંકી દીધી અને બોલી ઉઠ્યા, કઈ કઈ તે આ શું કર્યું? પછી લક્ષ્મણજીને કહ્યું, બેટા રામમ દર્શતમ વિદ્રીમાં વિદ્રી જનકાત્મજામ, અયોધ્યા મટવીમ વિદ્રીમ ગચ્છતાત યદા સુખમ. શ્રી રામ એ તારા પિતાજી અને શ્રી સીતાજી એ તારી મા છે, માતા પિતા સાથે છે, મારી આજ્ઞા લેવાની શી જરૂર છે? મારી આજ્ઞા છે બેટા, શ્રી સીતાજી કોમર છે, એવી સેવા કરજે કે શ્રી સીતા રામજીને જરાય પરિશ્રમ થાય નહીં. બેટા તને સર્વ પ્રકારની સેવાનો લાભ આપવા માટે જ શ્રી રામ વનમાં જાય છે, બેટા એવી રીતે સેવા કરજે કે અયોધ્યાને ભૂલી જાય. રામ ભક્તોમાં જેની ગણતરી નથી એનું જીવન વૃથા છે. મને એક મોટો આનંદ છે, મારો દીકરો શ્રી રામની સેવા કરવા માટે વનમાં જાય છે. પુત્રવતી જુબતી જગ સોઈ, રઘુપતિ ભગતુ જાસુ સુતુ હોય. પુત્રવતી અને સૌભાગ્યવતી સ્ત્રી તે છે કે જેનો દીકરો રામજીનો અનન્ય સેવક છે. પશુ પક્ષીની સ્ત્રીઓ અનેક બાળકોને જન્મ આપે છે પણ તે પુત્રવતી કે સૌભાગ્યવતી ગણાતી નથી. લક્ષ્મણજી જવા તૈયાર થયા એટલામાં લક્ષ્મણજીના પત્ની ઉર્મિલાજી ત્યાં આવ્યા. ઉર્મિલાજી પ્રેમથી લક્ષ્મણજીને જુએ છે, લક્ષ્મણજી પણ ઉર્મિલાજીને જુએ છે. ચાર આંખ મળે છે. ઉર્મિલાજી મહાન પતિવ્રતા હતા, તે સમજી ગયા કે મને સાથે લઈ જવાની મારા પતિદેવની ઈચ્છા નથી, મારા પતિદેવની ઈચ્છા એ જ મારી ઈચ્છા છે. એ રામજીની સેવા માટે જાય છે અને હું સાથે જાઉં, અને કદાચ વિક્ષેપ થાય તો મારે વિક્ષેપ કરવો નથી, હું દુરાગ્રહ નહીં કરું. ઉર્મિલાજીએ મનથી પતિદેવના ચરણે વંદન કર્યું. લક્ષ્મણજી પ્રેમથી ઉર્મિલાજીને નજર આપીને દોડતા રઘુનાથજી પાસે ગયા. વન ગમન. અયોધ્યાના લોકોને કઈ કઈના આ અનર્થની ખબર પડી. લોકો બહુ વ્યાકુળ થયા. કઈ કઈને સમજાવી પણ કઈ કઈએ માન્યું નહીં. લોકોએ નિશ્ચય કર્યો કે રામજી 14 વર્ષ વનમાં રહેશે તો અમે પણ વનમાં જ રહીશું, અમારે અયોધ્યામાં રહેવું જ નથી. શ્રી રામ લક્ષ્મણ જાનકી કૈકેયીના મહેલમાં ગયા. દશરથ મહારાજ મૂર્છામાં પડ્યા હતા. શ્રી રામ પિતાજીના ચરણમાં બેઠા અને કહ્યું, પિતાજી હવે મને આજ્ઞા આપો. ત્યાં કૈકેયીને ક્રોધ આવ્યો. તેણે શ્રી રામને કહ્યું, હે રામ, તારે વનમાં જવું છે કે નહીં? તારો બાપ તને કોઈ દિવસ આજ્ઞા નહીં આપે, હું તને આજ્ઞા આપું છું. કૈકેયી વલ્કલ વસ્ત્ર લઈ આવી. રામજીએ વસ્ત્રો આભૂષણો ઉતાર્યા. ઘરના દાસ દાસીઓ રડવા લાગ્યા. મનમાં સૌ સમસમી રહ્યા કે કૈકેયી આ તો શું કરે છે. કૈકેયીએ તો શ્રી સીતાજીને પણ વલ્કલ વસ્ત્ર આપ્યા. શ્રી સીતાજીએ આ વસ્ત્રો કોઈ દિવસ પહેરેલા નહીં. તે હાથમાં લઈને ઊભા રહ્યા. તે સમયે વશિષ્ઠજી દોડતા આવ્યા અને શ્રી સીતાજીના હાથમાંથી વલ્કલ વસ્ત્ર ખેંચી લીધા. કૈકેયીનો તિરસ્કાર કરતા કહ્યું, તું આ શું કરે છે? રામને માટે તે વનવાસનું વરદાન માંગ્યું છે, સીતાજીને વનવાસ મળ્યો નથી. એ તો પતિવ્રતા ધર્મને અનુસરી વનમાં જાય છે, તે વસ્ત્ર આભૂષણો સાથે જશે. શ્રી રામ લક્ષ્મણ જાનકીજીએ કૈકેયીમાંને વંદન કર્યા, શું બહાર નીકળ્યા. દશરથ મહારાજ તે સમયે બહુ વ્યાકુળ થયા. તેમણે મંત્રીજીને કહ્યું, મંત્રીજી મારા પ્રાણ કેમ જતા નથી? હવે મારે શું દુઃખ જોવાનું બાકી છે? રામ વનમાં જાય છે પણ મારા પ્રાણ જતા નથી. મંત્રીજી મારી એક છેલ્લી ઈચ્છા છે, મારા રામને કહેજો કે તમારા પિતાની અંતિમ ઈચ્છા છે કે તમે ચાલતા વનમાં ન જશો. મંત્રીજી તેમને મારા રથમાં બેસાડીને લઈ જાઓ, 2-4 દિવસ વનમાં ફેરવજો અને પછી પાછા અયોધ્યા લઈ આવજો. રામજી કદાચ વનમાંથી પાછા ન ફરે તો મારી બહુ ઈચ્છા છે કે શ્રી સીતાજીને તો પાછા લઈ આવજો જ. જાહી નહીં ફિર હી ધીર દો ઉભાઈ, સત્ય સંગ ડઢ વ્રત રઘુરાઈ, તુમ્હ બિના કરે હું કર જોરી, ફેરિય પ્રભુ મિથિલેશ કી સોરી. સીતાજી પાછા આવશે તો હું એમને જોઈને થોડા દિવસ જીવીશ. શ્રી રામચંદ્રજી બહાર આવ્યા તો ત્યાં તો અતિશય ભીડ થઈ હતી. અયોધ્યાની પ્રજા વ્યાકુળ હતી. કોઈને હવે અયોધ્યામાં રહેવું ગમતું ન હતું. મંત્રીજી રથ લઈને આવ્યા અને કહ્યું, આપના પિતાજીની બહુ ઈચ્છા છે કે આપ રથમાં બિરાજો, પિતાજીની આજ્ઞા છે. શ્રી રામ લક્ષ્મણ જાનકી રથમાં બિરાજ્યા. જ્યાં રથ નીકળ્યો કે અયોધ્યાની પ્રજા રથની પાછળ પાછળ દોડી. જ્યાં રામ તહે શુભ ઈ સમાજ, બીનું રઘુબીર અવધ નહીં કાજુ, ચલે સાથ અસ મંત્ર ડઢાઈ, સુર દુર્લભ સુખ સદન બિહાઈ, રામચરણ પંકજ પ્રિય જિનહી, વિષય ભોગ બસ કરહી કિમ પિનહી. બધાએ નિશ્ચય કર્યો હતો કે જ્યાં રામજી ત્યાં અમે, અમે પણ 14 વર્ષ વનમાં જ રહીશું. અમને અયોધ્યાનું સુખ હવે ખપતું નથી, અયોધ્યાથી અમારે હવે જો કોઈ કામ નથી. જ્યાં શ્રી રામ ત્યાં અમારી અયોધ્યા. પરમાત્મા શ્રી રામ જેને પ્રીતિ થાય છે તેને વિષય સુખ ભોગવવા ગમતા નથી, જેને ભક્તિનો રંગ લાગે છે તેને સંસાર સુખ તુચ્છ લાગે છે, એ અયોધ્યાની પ્રજાની જેમ વનમાં રહેવા ઈચ્છે છે. અયોધ્યાના લોકોનો રામજીમાં અતિશય પ્રેમ છે. શ્રી રામચંદ્રજીએ સૌને સમજાવ્યા પણ કોઈ માનતા ન હતા. સાયંકાળે સૌ અયોધ્યાથી દૂર તમસાના કિનારે પહોંચ્યા. રાત્રે ત્યાં જ મુકામ કર્યો. પ્રભુએ યોગમાયાને આજ્ઞા કરી, તે યોગમાયાનું એવું આવરણ થયું કે અયોધ્યાની પ્રજાને ગાઢ નિંદ્રા લાગી. મધ્યરાત્રિના સમયે શ્રી રામચંદ્રજીએ મંત્રીજીને કહ્યું, મંત્રીજી આ બધા સુતેલા છે, સવાર થશે કે કોઈ મને છોડશે નહીં, સૌ મારી સાથે આવશે. મારે લીધે આ પ્રજાજનો દુઃખી થાય એ યોગ્ય નથી, તેઓને રાત્રે છોડીને આપણે આગળ જઈએ, અત્યારે જ પ્રયાણ કરીએ, એવી રીતે રથ ચલાવો કે કોઈ જાગે નહીં અને કોઈને ખબર પડે નહીં કે આપણે કઈ દિશામાં પ્રયાણ કર્યું છે. સૌ ગાઢ નિંદ્રામાં હતા તે સમયે શ્રી રામ લક્ષ્મણ જાનકીએ પ્રયાણ કર્યું. સવારે પ્રજાજનો જાગ્યા તો તેમણે રામજીને જોયા નહીં. રામજીને માટે ઘર છોડ્યું પણ નિંદ્રા છોડી નહીં. જાગનારને પરમાત્મા મળે છે. ઘરનો ત્યાગ એ બહિરંગનો ત્યાગ છે, નિંદ્રાનો ત્યાગ એ અંતરંગનો ત્યાગ છે. પરમાત્મા માટે નિંદ્રા ભૂખ તરસ ભૂલાય ત્યારે પરમાત્મા મળે છે. ઊંઘતાને સંસાર મળે છે. સૌ વિલાપ કરતા કરતા અયોધ્યામાં પાછા ગયા. પરંતુ રામજીને માટે લોકોએ અનેક પ્રકારના વ્રત લીધા. કોઈ કહ્યું ધરતી ઉપર સુઈશ, કોઈ કહ્યું અન્ન નહીં લઉં, કંદ ફર પર રહીશ, બીજા કેટલાકે એક ટંક જમવાનું વ્રત લીધું. પ્રાતઃકાળે શ્રી રામ લક્ષ્મણ જાનકીજી શૃંગવેરપુર નજીક આવ્યા. શૃંગવેરપુરના રાજા ગુહને ખબર પડતા જ તે સ્વાગત કરવા માટે આવ્યા. રામજીએ અયોધ્યા છોડ્યું તે પછી રસ્તામાં અનેક દેશોના રાજ્ય રામજીને મળ્યા પણ તેમણે તે લીધા નહીં. ગુરાજાએ કહ્યું, નૈષાદ રાજ્ય મેત તત્તે કિંકરસ્ય રઘુત્તમ ત્વદધીનમ વસ્ત્ર તત્ર પાલાયા સમાન રઘુદ્રહ. આ શૃંગવેરપુરનું રાજ્ય આપના ચરણમાં હું અર્પણ કરું છું, હું આપનો સેવક છું, આપ અહીંયા વિરાજો. પ્રભુએ કહ્યું, આ બધું મારું છે પણ મેં તને આપ્યું. મારે 14 વર્ષ કોઈ ગામમાં કે કોઈ ઘરમાં પણ જવાનું નથી. ન વક્ષ્યામી ગૃહમ ગ્રામમ નવ વર્ષાણી પંચચઃ. ગંગા માનો મહિમા રામજીએ લક્ષ્મણજી અને શ્રી સીતાજીને સમજાવ્યો. ગંગામાં બ્રહ્મ વિદ્યાનું સ્વરૂપ છે. ગંગાજીના કિનારે એક સીસમના ઝાડ કરે મુકામ કર્યો. તે દિવસે સૌએ નિરાહાર વ્રત કર્યું, કેવળ જળપાન કર્યું, માત્ર જળ ઉપર જ સૌ રહ્યા. આખો દિવસ ત્યાં વિશ્રાંતિ કરી રાત્રિના સમયે દર્ભની બે પથારીઓ તૈયાર કરી શ્રી સીતારામજીએ શયન કર્યું. લક્ષ્મણજીએ તો નિશ્ચય કર્યો હતો કે 14 વર્ષ સુધી હવે મારે નિંદ્રા અને આહાર કરવા નથી, રાત્રે મારા રામનું હું રક્ષણ કરીશ. લક્ષ્મણજી ધનુષ્ય બાણ લઈને શ્રી સીતારામજીની ચોકી કરવા લાગ્યા. ગુહુરાજા પણ લક્ષ્મણજી સાથે રહ્યા. શ્રી સીતાજી રામજીને દર્ભની પથારીમાં સૂતેલા જોઈને ગુહુરાજાને બહુ દુઃખ થયું. ગુહુરાજાએ કઈ કઈને માટે ઠપકાના સૂચન કાઢ્યા, કઈ કઈની નિંદા કરી. ત્યારે લક્ષ્મણજીએ સુંદર ઉપદેશ કર્યો, એનું નામ લક્ષ્મણ ગીતા છે. રામાયણમાં લક્ષ્મણ ગીતા બહુ સુંદર છે. સુખસ્ય દુઃખસ્ય નકો અપિ દાતા પરો દદાતીતિ કુબુદ્ધિ રેષાઃ અહમ કરોમીતિ વૃથા અભિમાન સ્વકર્મ શૂત્ર ગ્રથિતો હિ લોકઃ સુખ મધ્યે સ્થિતમ દુઃખમ દુઃખ મધ્યે સ્થિતમ સુખમ દ્વૈમન્યોન્યસં યુક્તઃ રોચ્યતે જલપંકવતઃ તસ્માદ રયેણ વિદ્વાંસ ઇષ્ટાનિષ્ટોપતિત્સુ ન હાસ્યંતિ ન મુહ્યંતિ સર્વં માયેતિ ભાવનાત. સુખ દુઃખ એ કર્મના ફળ છે. માનવને સુખ દુઃખ આપનાર એનું કર્મ છે. કર્મને આધારે આ સૃષ્ટિ છે. જ્ઞાની મહાપુરુષો તેથી કોઈને દોષ આપતા નથી, કોઈ કોઈને સુખ આપતું નથી, કોઈ કોઈને દુઃખ આપતું નથી. સુખની પાછળ દુઃખ અને દુઃખની પાછળ સુખ ઊભા જ છે. પાણી અને કાદવની જેમ સુખ અને દુઃખ એકમેક સાથે સંકળાયેલા જ છે. અને તેથી જ્ઞાની મહાત્માઓ આ સર્વ માયા છે એવું સમજીને સુખમાં રાજી થતા નથી અને દુઃખમાં શોક કરતા નથી. એ સુખ દુઃખનું કારણ બહાર શોધતા નથી, સુખ દુઃખનું કારણ અંદર શોધે એ સંત. માનવને સુખ દુઃખ આપનાર આ જગતમાં કોઈ નથી. મને કોઈ સુખ આપે છે, કોઈ દુઃખ આપે છે એ કલ્પના ભ્રામક છે. એવી કલ્પના કરવાથી અન્ય પ્રત્યે રાગ કે દ્વેષ થાય છે. કોઈની નિંદા ન કરો, કોઈની સ્તુતિ પણ બહુ ન કરો. જગતનો વિચાર કરશો તો મન બગડશે. જગતમાં જે કાંઈ છે તે સારું નથી અને ખરાબ પણ નથી. શ્રી રામજીને તો નથી સુખ કે નથી દુઃખ, રામજી તો આનંદ સ્વરૂપ છે. જીવ પોતાના કર્મથી જન્મે છે ત્યારે રામજી સ્વ ઈચ્છાથી પ્રગટ થયા છે. પરમાત્મા જ્યારે લીલા કરવા આવે છે ત્યારે કર્મની મર્યાદામાં રહે છે. શ્રી રામ કર્મથી પર છે, છતાં જગતને બતાવે છે કે હું કર્મના બંધનમાં છું. રામાયણમાં એક કથા આવે છે, કૈકેયીએ શ્રી રામને વનવાસ આપ્યો ત્યારે કૌશલ્યા માને અતિશય દુઃખ થયું. રામજીએ માને કહ્યું, માં આ મારા કર્મનું ફળ છે. પૂર્વજન્મમાં મેં કૈકેયી માને દુઃખ આપ્યું હતું તેનું ફળ છે. મેં પરશુરામ અવતારમાં જે કર્યું હતું તેનું ફળ રામા અવતારમાં ભોગવવાનું છે. પૂર્વજન્મમાં કૈકેયી રેણુકા હતી. રેણુકા જમદગ્નિની ઋષિ પત્ની હતી અને પરશુરામની મા હતી. એક વખત એક ગંધર્વને પત્ની સાથે વિહાર કરતો જોઈને રેણુકાને વિચાર આવ્યો કે આ ગંધર્વ કન્યાને જેવું સુખ મળે છે તેવું સુખ મને મળ્યું નહીં. પર પુરુષનો વિહાર જોતા રેણુકાના મનમાં થોડો વિચાર આવ્યો. રેણુકાને આવતા વિલંબ થયો તે જમદગ્નિ જાણી ગયા કે રેણુકાએ મનથી વ્યભિચાર કર્યો હતો. જમદગ્નિને ક્રોધ આવ્યો. તેમણે પુત્ર પરશુરામને કહ્યું કે તારી મા પાપીણી છે, તેને મારી નાખ. પરશુરામને આજ્ઞા થઈ તેથી તેમણે માને મારી નાખી, રેણુકાનો શિર છેદ કર્યો. રામજીએ કૌશલ્ય માને સમજાવ્યું કે મેં પૂર્વજન્મમાં માને દુઃખ આપ્યું હતું, તેથી આ જન્મમાં કઈ કઈમાં મને કઈ દુઃખ આપે છે. મહાત્માઓ તો ત્યાં સુધી કહે છે કે રામ અવતારમાં વાલીને માર્યો, તે જ વાલી કૃષ્ણ અવતારમાં પારજી થઈને આવ્યો અને ભગવાનને તેણે બાણ માર્યું. કરેલા કર્મનું ફળ ભોગવવું પડે છે. લક્ષ્મણજીએ ગૃહને ઉપદેશ કર્યો, કઈ કઈનો કોઈ દોષ નથી, શ્રી રામ તો આનંદ સ્વરૂપ છે, સર્વથી શ્રેષ્ઠ છે, સર્વ સાધનનું ફળ શું. રામજીમાં પ્રેમ, રામજીમાં પ્રેમ જાગે તો જીવન સફળ થાય. જે રામજી સાથે પ્રેમ કરે તેનું જીવન સુધરે. સખા પરમપર માથું એહુ મનક્રમ બચન રામપદ નેહુ રામ બ્રહ્મા પરમારથ રૂપા અવિગત અલખ અનાદિ અનુપા સકલ વિકાર રહિત ગત ભેદા કહી નેપી નેપી નિરૂપી ભેદા. વાતમાં ને વાતમાં પ્રાતઃકાળ થયો, શ્રી રઘુનાથજી જાગ્યા. એમણે વડનું દૂધ મંગાવ્યું, તેનાથી શ્રી રામ લક્ષ્મણે સુંદર વાળની જટા બાંધી તપસ્વી બન્યા. ગુહથી આ દ્રશ્ય જોવાયું નહીં, મૂર્છા ખાઈને તે જમીન ઉપર પડ્યા. હવે ગંગા પાર ઉતરવાનું હતું. પ્રભુએ મંત્રીજીને અયોધ્યા પાછા ફરવાની આજ્ઞા કરી. મંત્રીજીએ બહુ આગ્રહ કર્યો કે આપ પણ અયોધ્યા પાછા પધારો. રામજીએ કહ્યું, મંત્રીજી તમે આ શું કહો છો, તમે તો ધર્મનું તત્વ જાણો છો. વિપત્તિના સમયે મહાપુરુષો ધીરજ રાખે છે. મારા પિતાજીના ચરણમાં મારા સાષ્ટાંગ પ્રણામ કહેજો. મંત્રીજી વધારે તો કંઈ કહેતો નથી, હું એટલું જ કહું છું કે જે મારા પિતાજીને રાજી રાખશે, જે મારા પિતાજીની સેવા કરશે તે મને બહુ વહાલું લાગશે. મારા પિતાજીને સાચવજો, મારા પિતાજીને કહેજો કે આપના આશીર્વાદથી અમને તો અયોધ્યા કરતાં પણ વનવાસમાં અતિશય સુખ છે. સાકે તાદધિકમ સૌખ્યમ વિપિને નો ભવિષ્યતિ. 14 વર્ષ પછી આપનો રામ અયોધ્યામાં પાછો આવશે. મંત્રીજી સમજી ગયા કે શ્રી રામ લક્ષ્મણ તો પાછા ફરે એમ નથી. ત્યારે એમણે કહ્યું કે દશરથ મહારાજની મને આજ્ઞા છે કે શ્રી સીતાજી પાછા ફરે તો સારું, શ્રી સીતાજી પાછા આવશે તો મહારાજા દશરથને કંઈક અવલંબન મળશે, એમની ઈચ્છામાં આવે તો અયોધ્યામાં રહે, ઈચ્છામાં આવે તો જનકપુરીમાં રહે. સીતાજીની કંઈ બોલવાની ઈચ્છા થઈ પણ બોલી શક્યા નહીં, આંખો ભીની થઈ. અંતે કહ્યું કે મંત્રીજી આજ સુધી હું તમારી સાથે બોલી નથી, તમે મારા સસરા સમાન પૂજ્ય છો, સાસુજીના ચરણમાં મારા વંદન કહેજો, અમારી જરાય ચિંતા કરે નહીં, મેં જનકપુરી અને અયોધ્યાના વૈભવ જોયા છે. પણ મંત્રીજી બિન રઘુપતિ પદ પદુમ પરાગા મોહી કેવું સપનેઓ સુખદ ન લાગા, મારા પતિદેવ જ્યાં વિરાજે ત્યાં જ રહેવું એ મારો ધર્મ છે. મંત્રીજીને જવાની આજ્ઞા કરી. મંત્રીજી સ્તબ્ધ થઈને ઊભા રહ્યા. એકટક નજર રાખી શ્રી રામ લક્ષ્મણ જાનકીનું પ્રયાણ નિરખી રહ્યા. ગંગા કિનારે એક નાવડી હતી, સામે કિનારે જવ હતું. અત્રે પેલા કેવટનો પ્રસંગ રામાયણમાં વર્ણવ્યો છે. લક્ષ્મણજીએ કેવટને બોલાવ્યો, માંગી નાવ ન કેવટું આના કહી તું મહાર મરમું મેં જાના. કેવટ આવ્યો અને હાથ જોડીને બોલ્યો, મહારાજ મારી નાવડીમાં તમારે બેસવાની ઈચ્છા હોય ને તો તમે મને એવી આજ્ઞા આપો કે તું મારા ચરણ પખાર ચરણ સેવા તો માલિક જેને આપે છે તેને જ મળે છે, શ્રવણ કીર્તન અર્ચન ભક્તિ કરવા માટે જીવ સ્વતંત્ર છે પણ માલિકના ચરણની સેવા તો પરમાત્મા કૃપા કરીને જેને આપે તેને જ મળે. તે કેવટે પ્રભુને કહ્યું, તમારે નાવડીમાં બેસવું હોય તો મને ચરણ સેવાની આજ્ઞા આપો. મેં એવું સાંભળ્યું કે તમારી ચરણ રજમાં એવી કંઈ શક્તિ છે કે એનો સ્પર્શ થતાં જ પથરામાંથી કોઈ એક ઋષિ પત્ની ઉત્પન્ન થઈ ગઈ. આ નાવડી ઉપર તો હું નભી રહ્યો છું, મારા કુટુંબનું પોષણ કરું છું. મારી નાવડીને તમારી ચરણ રજનો સ્પર્શ થાય અને તે સ્ત્રી બની જાય તો પછી હું શું હું કરું છું? બે સ્ત્રીને ખવડાવું ક્યાંથી? રજ તમારી કામણગારી પ્રભુ, નાવ નારી થઈ જાય જી તો અમારા રંક જનની આજીવિકા ટરી જાય. પગ મને ધોવા દો રઘુરાય, પ્રભુ મને શક પડ્યો મનમાય, માટે હું તમારા ચરણ પખારું એવી મને આજ્ઞા કરો. રામજીએ સ્મિત હાસ્ય કર્યું. શ્રી સીતાજી અને લક્ષ્મણજી સામે વારાફરતી જોવા લાગ્યા. માલિકે બે ચરણની સેવા એ બે જણને આપી હતી. જમણા ચરણની સેવા લક્ષ્મણજી કરતા હતા અને ડાબા ચરણની સેવા શ્રી સીતાજી કરતા હતા. દક્ષિણે લક્ષ્મણો યશ્ય વામે ચ જનકાત્મજા પુરતો મારુતિ યશ્ય તમ વંદે રઘુનંદનમ. રામાયણમાં અનેક કથાઓ આવે છે, અનેક રામાયણ છે. એક ઠેકાણે એવું વર્ણન આવ્યું છે કે શ્રી સીતાજી સાથે લગ્ન થયા પછી શ્રી સીતા રામજી અયોધ્યા પધાર્યા. પહેલો જ દિવસ હતો, રાત્રે રામજી શયન કરવા ગયા. શ્રી સીતાજી અંતઃપુરમાં પધારે તે પહેલાં જ લક્ષ્મણજી ત્યાં જઈને બેસી ગયા. શ્રી સીતાજી પાછળથી આવ્યા. તેમણે લક્ષ્મણજીને કહ્યું, હવે ચરણ સેવા હું કરીશ, ચરણ સેવાનો અધિકાર મારો છે. ત્યારે લક્ષ્મણજી સીતાજીને વંદન કરીને બોલ્યા, ભાભી આજ સુધી હું જ ચરણ સેવા કરતો હતો, તમે તો હજુ આજે આવ્યા છો. સીતાજીએ રામજીને કહ્યું, તમારા ભાઈને કંઈ સમજાવો ને, હવે અહીંથી જાય તો સારું. શ્રી રામ શું બોલે? શ્રી રામને લક્ષ્મણજી પ્રાણ કરતાંય પ્યારા હતા. શ્રી રામચંદ્રજી વિચાર કરવા લાગ્યા કે હું લક્ષ્મણને કેવી રીતે કહું કે તું અહીંથી જા. લક્ષ્મણજીએ કહ્યું, મારે ચરણની સેવા કરવી છે. સીતાજીએ કહ્યું, આજ સુધી તમે કરતા હતા પણ હવે ચરણ સેવાનો અધિકાર મારો છે, હું ચરણની સેવા કરીશ. શ્રી રામજીએ સ્મિત હાસ્ય કરીને કહ્યું, આવતીકાલે વશિષ્ઠ ઋષિને આ પ્રશ્ન પૂછો અને ગુરુજી જે આજ્ઞા આપે તે પ્રમાણે કરો. શ્રી સીતાજી અને લક્ષ્મણજી વશિષ્ઠજીના આશ્રમે ગયા. લક્ષ્મણજીએ કહ્યું, જુઓ ને, આ ભાભી હજુ હમણાં આવ્યા છે અને મને કહે છે કે હવે ચરણ સેવા તારે કરવાની નહીં. ગુરુજી હું તો નાનો હતો ત્યારથી મારા મોટા ભાઈની ચરણ સેવા કરું છું. સીતાજીએ હાથ જોડીને કહ્યું, ગુરુજી હવે તમે જ એમને સમજાવો, હવે તો ચરણ સેવાનો અધિકાર મારો છે. વશિષ્ઠજીને પણ આનંદ થયો કે પૂછવા તો ઘણા આવે છે પણ આવું પૂછવા કોઈ આવતા નથી. વશિષ્ઠજી શ્રી સીતાજીને સમજાવવા લાગ્યા કે બેટા, મારો લક્ષ્મણ જીતેન્દ્રિય છે, તે નિર્વિકાર છે. બેટા મનમાં જરાય શંકા રાખીશ નહીં, જમણા ચરણની સેવા લક્ષ્મણને કરવા દે અને ડાબા ચરણની સેવા તું કર. ગુરુજીએ આવો નિર્ણય કરી આપ્યો. માલિકના બે ચરણની સેવા બેયને આપી, સીતાજી ડાબા ચરણની સેવા કરતા અને લક્ષ્મણજી જમણા ચરણની. આજે ગંગાના કિનારે રામજીને સ્મરણ થયું કે વશિષ્ઠ ગુરુએ મને આજ્ઞા કરી છે કે જમણા ચરણના માલિક લક્ષ્મણ અને ડાબા ચરણના માલિક સીતાજી છે. અહીં તો આ ત્રીજો આવીને ઊભો રહ્યો અને કહે છે કે મને ચરણ આપો, હવે શું કરવું? કેવટનો ભાવ જોઈને શ્રી સીતાજીએ કહ્યું, એની ઈચ્છા છે તો ચરણની સેવા કરવા દો. ચરણ સેવા તો ભગવાન જેને અપનાવે એને જ મળે. પૂજન અર્ચન આ બધી સેવા તો માનવ પ્રયત્નથી કરી શકે છે, પણ પ્રત્યક્ષ પ્રભુના ચરણની સેવા તો પરમાત્મા દયા કરીને આપે ત્યારે જ મળે છે. રામજીએ કેવટ ઉપર અનુગ્રહ કર્યો. કેવટ દોડતો ગયો, લાકડાની કથરોટ લઈ આવ્યો. વનવાસના 14 વર્ષ સુધી રામજીએ ધાતુના કોઈ પાત્રને સ્પર્શ કર્યો નથી. તપસ્વી થઈને વનમાં રહેવાનું હતું. 14 વર્ષ અનાજ લીધું નથી. શ્રી રામચંદ્રજીએ તપશ્ચર્યાના દિવ્ય આદર્શ બતાવ્યો છે. કેવટ આ જાણતો હતો, તેથી તે લાકડાની કથરોટ લાવ્યો અને તેમાં શ્રી રામજીના ચરણ બહુ પ્રેમથી પખારવા લાગ્યો. આ કેવટ પૂર્વજન્મમાં ક્ષીર સમુદ્રમાં કાચબો હતો. તેને નારાયણની ચરણ સેવા કરવી હતી, પણ લક્ષ્મીજીએ એને શેષજીએ તેને ના પાડી, ચરણ સેવા કરવા ન દીધી. આજે લક્ષ્મીજીએ સીતાજી થયા છે અને શેષજી લક્ષ્મણજી થયા છે. કેવટ જાણે એમને કહી રહ્યો હતો કે તે વખતે તમે બંને ચરણ સેવા કરવા દેતા ન હતા, હવે આજે તમે બંને ઊભા છો અને હું સેવા કરું છું. પરમ આનંદ થયો. કેવટે પગ પખારી ચરણનું તીર્થ મુખમાં અને મસ્તક ઉપર પધરાવ્યું. પછી શ્રી રામચંદ્રજીએ કહ્યું, મહારાજ ચરણની સેવા તો મને મળી, પણ તમે અહીંથી ચાલતા ચાલતા જઈને નાવડીમાં બેસો અને ફરીથી તમારા ચરણને કઈ રજ લાગી જાય તો? શ્રી રામચંદ્રજીએ પૂછ્યું, ભાઈ તારી શું ઈચ્છા છે? કેવટે કહ્યું, મારી એવી ઈચ્છા છે કે હું તમને ઉઠાવીને નાવડીમાં બેસાડું, મારો મનોરથ પૂર્ણ કરું. મારે બીજું કાંઈ જોઈતું નથી, હું કંઈ માગતો નથી. શ્રી સીતાજીને પણ આશ્ચર્ય થયું કે ગામડાનો અભણ છે, પણ એનું હૃદય કેવું શુદ્ધ છે, શ્રી રામજીમાં કેવો પ્રેમ છે. કેવટે શ્રી રામચંદ્રજીને ઉઠાવીને નાવડીમાં પધરાવ્યા. શ્રી સીતાજી અને લક્ષ્મણજી પણ નાવડીમાં વિરાજ્યા. કેવટ એમને ગંગા પાર લઈ ગયો. શ્રી રામે કેવટને મુદ્રિકા આપવાનો પ્રયત્ન કર્યો, પણ કેવટે તે લેવાની ના પાડી. તેણે પ્રભુને કહ્યું, નાઈની કદી નાઈ લે નહીં નહીં, આપણે ધંધા ભાઈ કાગ લે નહીં, ખારવાની ખારવો ઉતરાય, આપણે બે જાત ભાઈઓ છીએ એટલે ઉતરાય ન લેવાય. આ સાંભળી લક્ષ્મણજી ગુસ્સે થઈ ગયા. તેમણે કેવટને કહ્યું, તારી અને અમારી જાત એક છે? અમે ક્ષત્રિય જાતિના અને તું તો ભીલ જાતિનો છે, છતાં કહે છે કે જાતિ એક છે? કેવટે કહું, તમારી અને મારી જાતિ એક નહીં, પણ મારી અને રામજીની જાત એક છે. પછી રામજીને કહ્યું, મહારાજ આજે તમને મેં ગંગા પાર ઉતાર્યા છે, સમય આવે ત્યારે મને પણ આ સંસાર સાગરની પાર ઉતારજો. ગંગા સાગરનો કેવટ હું છું અને સંસાર સાગરના કેવટ આપ છો. કેવટ જાણતો હતો કે રામ પરમાત્મા છે. ગંગાજીના સામા કિનારે ઉતરીને શ્રી રામ લક્ષ્મણ જાનકી આગળ ચાલ્યા. શ્રી રામજીની પાછળ સીતાજી ચાલતા હતા, એમની પાછળ લક્ષ્મણજી ચાલતા હતા.